गोरे राम भरत दोई आँखी। कौशल्या जी एमनु आखो व्यक्तित्व कई कई करता जुदू छे। कई कई मां अहंकार छे, कौशल्या जी मां विवेक छे, नम्रता छे। कौशल्या जी धीर गंभीर अने शांत छे, अने कई कई जना पात्र ने आपणे ओळखी शकीए छे। જેમ ધ્રુવની માતા બે ભાઈઓ સુરુચિ અને સુનીતિ એના બે પુત્રો, જ્યાં ધ્રુવને અધિકાર નથી પિતાની ગોદમાં બેસવાનો અને સુરુચિ કેક પિતાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો જા, મારી કુખે જન્મીને એ અધિકાર લઈ શકું છું, બાકી અત્યારે તારો કોઈ અધિકાર નથી એમ કરી અને ધ્રુવને તુચકારે। બે અપરમાતાઓ છે, સુરુચિ અને સુમતિ, અહીંયા આગાડી કૌશલ્યાજી પણ છે અને કઈ સુનીતિ એ કઈ કઈ કૌશલ્યાજી છે, એને સુરુચિ ફેશનેબલ જેને કહેવાય મોર્ડન, સુરુચિ એ કઈ કઈ છે, બધું જ નવું નવું જોઈએ, આધુનિક જોઈએ, મા બાપ ઘરમાં ના જોઈએ, એનું નામ છે સુરુચિ। અને સુનીતિ પોતાનો હોય કે પારકો, ભલે કઈ કઈ ની કુખે જન્મ્યો પણ ભરત મારો છે ને, મારા કુળનો છે ને, મારો સ્વજન છે, મારો રામ જ છે ને, માતા ભરત ગોદ બેઠા। માં કૌશલ્યાજીએ આવડો મોટો ભરત લગ્ન થઈ ગયેલા હતા, છતાંય માતૃવાત્સલ્ય વહેંચતા એને ગોદમાં લઈ લીધું। શોખ છે, કઈ કઈ જે તો બોલી ગયા છે, ત્યાં તો કૌશલ્યા મારી શોખ છે, કૌશલ્યાજી બોલ્યા નથી કઈ કઈ મારી શોખ છે। એટલા ધીર ગંભીર વ્યવહારુ વિવેકી છે, એટલે જ એ સહજ સ્વભાવને તુલસીજી અને અયોધ્યાવાસીઓ આમ હૃદયના ઉદ્ગારથી સાહજિકતાથી બોલી બોલી ઉઠે, માત રામ માતુ અસ કાહે ન હોય, રામની માં આવા કેમ ન હોય, આવા જ હોય, માતુ ભરત ગોદ બૈઠારી, માએ ભરતને પોતાની ગોદમાં બેસાડ્યા। શોક તો છે જ, જે શોક કૌશલ્યાજીને છે એ જ શોક એથી સહેજ પણ ઉતરતો નહીં, ભરતજીને પણ છે, પણ શોકમાં થોડીક હાશ મળી હોય, સાંત્વના મળી હોય તો કૌશલ્યાજીને કે મારો રામ આવી ગયો। એટલે ભરતજી રામના પ્રેમનું એક સ્વરૂપ, રામ પ્રેમ મૂર્તિ તનુ આહી, કહી સકલ સરાહી સરાહી। ભરતજીને વખાણી વખાણીને એમ જ કે આ તો રામના પ્રેમનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ છે, રામ પ્રેમ મૂર્તિ। અને રામના પ્રેમની મૂર્તિ જો હોય તો એ તો કૌશલ્યાજીની ગોદમાં જ શોભે, કઈ કઈ ની ગોદમાં કદાચ એના પુત્ર તરીકે શોભી શકે ભરતજી, પણ રામ પ્રેમ મૂર્તિ તરીકે તો કૌશલ્યાજીની ગોદમાં જ સોંપી. અને ભરતજી માટે તો રામ સ્નેહી કહી દીધા, કે રામનો સ્નેહ છે, રામનો પ્રેમ છે. જાનીએ ભરત રામ પરિછાય, ભરતજીએ તો રામનો પડછાયો છે. પડછાયો ક્યારે શરીરથી દૂર આઘો જઈ જ ન શકે. તુલસીજીએ ભરતજીને કેટલા કેટલી ઊંચાઈ આપી દીધી છે ભગવત પ્રેમમાં, ભગવત ભક્તિમાં, કે રામની નો પડછાયો છે. રામની મૂર્તિ પ્રેમની મૂર્તિ છે, રામના પ્રેમની મૂર્તિ. તો એ રામના પ્રેમની મૂર્તિ જો મળતી હોય રામના અવેજમાં, રામના બદલામાં, તો પણ કૌશલ્યાજીને મંજૂર છે, સ્વીકાર્ય છે, કે ભલે રામ નહીં તો મારો ભરત પ્રેમનું સ્વરૂપ, મારા રામના પ્રેમનું સ્વરૂપ થયું છે. માત ભરત ગોદ બેઠા, આંસુ બંનેની આંખમાં છે, આંસુ પોછી. હવે કોના આંસુ કોણેલું છે આંસુ? જો વાત્સલ્યથી પુત્રને ગોદમાં બેસાડતો હોય અને વાત્સલ્યના ભાવથી એક બાળક પણ માના આંસુ લૂછી શકે. એક કવિ હતો, એની પત્ની એટલી બધી બીમાર, છેલ્લી અવસ્થામાં હતી, પણ કેટલાય મહિનાઓ સુધી એનો જીવ ન જાય. બધાએ ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણું બધું, કોઈ પણ જીવ તો પણ નહીં. પછી પતિ પત્ની બે જણ એકલા જ, કોઈ ન મળે. શું છે, શું અધૂરું રહી ગયું, શું બાકી છે, તારો જીવ ક્યાં ભરાયો છે? એક એક બિલકુલ અશક્ત અવસ્થાથી સારો કરીને પોતાના બાળકને નો એને સંકેત કર્યો. નાનું બાળક હતું, રમતું બોલાવ્યું, એનો હાથ પકડ્યો, હાથ પકડીને કવિના હાથમાં સોંપ્યો, વચન આપો દુખી ન થાય. એટલે એ કવિએ પતિ તરીકે, પિતા તરીકે બાળકનો, સંતાનનો હાથ પકડીને, એને માથે હાથ મૂકીને વચન આપ્યું કે હું દુખી નહીં કરું. હું દુખી નહીં કરું. એનો પ્રાણ, શરીર છૂટી ગયું, અંત્યેષ્ટિ થઈ. હજુ 15 દાડાએ ક્યાંય પૂરા નેતા થયા ત્યારે સગા સંબંધીઓ એમ પૂછે, શું છે, કેમનું છે, તો નિર્ણય કરવાના છે. પેલા તે 16 દાડા પૂરા તો થવા દે. આમ જતા હવે ભણેલો અને પ્રાધ્યાપક હતો, સમય જતા સમાજે એને ન બચવા દીધો, બીજા લગ્ન કરાવી દીધા. આવનાર ભણેલી હોય એટલે થોડીક મગજની, એટલે રોજ રોજ ફરિયાદો કરે છોકરા માટે, આ મારે એને ભાર, આ ભાર મારે બેઠવાનો, આ ઘરમાં આવા તોફાન કરે છે. હવે રમવા માટે પથરા નાના નાના કાગરિયા ને છાપો ને ખોખા ને એવું લઈને રમ્યા કરું, રોજ ફેંકી દે ને રડાવે ટપલા ટેક. એક દાડો વધારે પડતી ફરિયાદ થઈ, અને ફરિયાદ થઈ તે દિવસે એ પ્રાધ્યાપક કંઈક કોલેજમાંથી કંઈક અકળાઈને ગુસ્સે થઈને આવેલા ઘરમાં. હવે આમ પ્રાધ્યાપકે જે વચન આપેલું એ પ્રમાણે રોજ જે પોતાની સાથે બેસાડીને પોતાની થાળીમાં જ ખવડાવે બાપ દીકરો, એટલે માં ક્યારે એને કંઈ આગું પાછું ના કરી શકે અપરમાં. રોજ આ રીતનું વાસલીને છોકરો આમ દોડીને આવે, વળગી પડે, બાપ એને પોતાની જોડે જમવા બેસાડે. આવી સ્થિતિ વાળો એક દિવસ અકળાઈને આવ્યો અને આણે પણ એવી જોરદાર ફરિયાદ કરી, હવે આ ઘરમાં ક્યાં તો હું નહીં, ક્યાં તો આ નહીં. આ અનેક ફરિયાદોની આમ વરસાદ વરસાવ્યો ને, અને પેલો બાળક જ્યાં સામો આવ્યું આમ વાલ કરીને મળવા માટે, ત્યાં એક તમાચ મારી દીધી. કોણ છાનું રાખે, કોણ એને માથે આપ્યું? બાપની સામે તાકતું, રડતું રડતું તાકતું ઊભું રહ્યું. કોઈ આવકાર, કોઈ પ્રતિસાદ ન મળ્યો. પેલો ઘરમાં ગયો, બાળક બાજુના ઓરડામાં જઈ પલંગ ઉપર સૂઈ, રડતા રડતા ઓશીકું ભીનું થયું હશે ને, ઊંઘ આવી ગઈ. આજે પેલી પ્રસન્ન થઈ, ચાલો જમી લો કે છે. એટલે આને ભૂતકાળ, પત્ની યાદ આવ્યા, વચન યાદ આવ્યું, થોડુંક માથાનો દુખાવો પણ કોલેજમાંથી લઈને આવ્યો. રુચિ નથી, પેટમાં ગરબડ છે અને જરા તબિયત ખરાબ એવું લાગે છે, જમવાની ઈચ્છા નથી. સંતાન પ્રત્યેનો પિતાનો ભાવ વ્યક્ત થયો. એમને જ્યાં પેલો દીકરો સૂઈ ગયો તો ત્યાં પહોંચી અને જોયું ઊંઘે છે, આંસુ ભીના છે. એને યાદ આવ્યું શા માટે એને માર્યો. આ પથરા અને કાગરિયા અને કાંકરા ભેગા કર્યા એટલે એને આ રીતે સજા થઈ. કવિ હૃદય હતું, ભણેલો હતો, એનો અપરાધ એના એનું હૃદય ડંખતું હતું. અરે મેં આખી જિંદગી આ કાગરિયા ભેગા કરવા માટે આ કાંકરા ભેગા કર્યા છે, પ્રભુ આ નાના બાળકને આટલા કાંકરા ને કાગરિયા ભેગા કરવા આ સજા કરી, પિતા તરીકે તો જગતના બાપ તરીકે આ બધા મેં ભેગા કર્યા છે ને આખી જિંદગી આ કાગરિયા પાછળ જ રમ્યો છું, મને કેટલી સજા કરી, મને કેટલી સજા થશે. આમ કરતા એની આંખમાં દળ દળ આંસુ, અને એ આંસુ પેલા સૂતેલા બાળકના ગાલ ઉપર પડ્યા, જાગી ગયું, આંખ ખુલી, જોયું સામે પિતા છે. સૂતા સૂતા એ નાનકડા ટૂંકા હાથ બે ઊંચા કરી બાપના આંખના આંસુ લૂછ્યા. પેલાની ધીરજ ખૂટી ગઈ કે હું જેના આંસુ ના લૂછી શક્યો એણે મારા આંસુ લૂછ્યા. ત્યાંથી જ એના મનની અંદર કંઈક આખા વિચારો બદલાઈ ગયા. અને અહીંયા માત ભર આંસુ પહોંચી, હવે કોણે કોના આંસુ લૂછ્યા પણ મૃદુ વચનથી વાત કરી.